તારીખ 18/7/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 207 અને 208 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 150
કાલે શરૂ કર્યો હતો પ્રશ્ન ફરીથી. ગુરુ કહે તેમાં શંકા ન પડે એવી જાતની તૈયારી જોઈએ. પ્રશ્ન પૂછનારને તો એમ છે કે એવી જાતની માનસિક તૈયારી કરવી જોઈએ અથવા એવો અભિપ્રાય તૈયાર કરવો જોઈએ, એમ એવો પ્રશ્ન છે. જ્ઞાની કહે ગુરુ કહે એમાં શંકા ન કરવી, તો એ પ્રકારની તૈયારી બરાબર છે એમ પ્રશ્ન છે. એ તૈયારી છે વૈચારિક તૈયારી છે. કેવી છે? વૈચારિક તૈયારી છે. ઉત્તર આપ્યો છે ફિલિંગ ની તૈયારી નો, વૈચારિક તૈયારી નો જવાબ નથી આપ્યો. જવાબમાં વિચક્ષણતા શું છે અથવા જવાબ જવાબમાં ફેર પડે, નહી તો સામાન્ય રીતે માણસ એમ જવાબ આપે કે બરાબર છે, એવી તૈયારી કરવી જોઈએ, એવી તૈયારી રાખવી જોઈએ કે આપણને શંકા ન પડે. એવી તૈયારી રાખી હોય છતાં કોઈ વાત એવી હોય કે જેમાં પોતાની બુદ્ધિ ના પાડતી હોય, અહીંયા શું કરે? અથવા પોતાના વિચારો અને પોતાના અભિપ્રાયો થી વિરુદ્ધ કોઈ વાત હોય ત્યારે એની વૈચારિક તૈયારીમાં એ શું કરશે? અહીંયા એ કદાચ વિચલિત થઈ જશે. જેને ભક્તિ હોય, જેને બહુમાન હોય, સાકારણથી પોતાના આત્મા ઉપર ઉપકાર થયો છે તે કારણથી એને ફિલિંગ હોય છે એ જાતની, કે તે જાતની તૈયારી અંદરમાંથી બહુમાન અને ભક્તિ વાળાને થઈ જાય છે અથવા હોય જ છે. એને વિચારીને તૈયાર થવું પડતું એની સહજ યોગ્યતામાં એવું હોય છે એમ કહેવા માંગે છે. ભક્તિ અને બહુમાનને કારણે, અને જે ભક્તિ અને બહુમાન પોતાના આત્મા ઉપર થયેલા ઉપકાર વસ્તાને લીધે ઉત્પન્ન થયા છે એની સહજ યોગ્યતા એવી હોય છે કે એને શંકા પડે એવી યોગ્યતા એની હોતી નથી. ક્યાં તફાવત પડ્યો? શંકા નહી કરનારામાં બે પ્રકાર, એક વિચારથી તૈયાર થયો હોય એ પણ શંકા કદાચ ન કરે અને કદાચ કરી લે. જયારે જેના આત્મા ઉપર ઉપકાર થયો છે એની બુદ્ધિ વિશેષ ભલે એકલી ન હોય તો પણ એને અંદરથી જેમ આવે એની સહજ યોગ્યતા જેવી હોય એને શંકા પડે. ગુરુ જે કઈ કહેતા હોય તેમાં કઈક આશય છે, એને શું લાગે? કઈક હશે અંદર. કદાચ તમને ન સમજાય, મને ન સમજાય એવું બને ખરું, પણ કઈક એમાં આશય હશે. એ વાત એને સ્વીકારી છે, કેમ કે એમનો જે આશય છે એ આશયની અસર એને પોતાના આત્મા ઉપર થઈ છે. એ આશય એને કોઈ અંશે સમજાણું છે, એટલે એ વાત એના આશયની વાત એને દેખાય છે. બીજો આશય નથી સમજી શકતો એટલે એને શંકા થવાનો અવકાશ છે. આશય ન પકડી શકે એને શંકા થવાનો અવકાશ છે. આશય પકડ્યો હોય એને શંકા થવાનો અવકાશ નથી. જયારે ઓળખાણ થી સમજણ થી એમ નક્કી કર્યું હોય કે મારા કરતા આગળ છે, પછી એના કરતા આગળ જવાની જરૂર રહેતી નથી. વખરજંતર ક્યાં થાય છે? પોતે આગળ થવા જાય છે. ગુરુ જે કઈ કહેતા હોય તેમાં કઈક આશય હશે, કઈક હિત હશે, કઈક હિત થી વાત કરતા હશે. કેમ કે એ તો હિત બુદ્ધિ થી કહેવા વાળા છે, હિત બુદ્ધિ એ પ્રવૃત્તિ કરવા વાળા છે, અને એમાં કઈક હિત હશે.
ઘણા
પડકાર છે, કારણ બે ત્રણ પડકાર વાત ચાલી. જે કઈ કહેતા હોય તેમાં કઈક આશય છે, કઈક હિત છે, એવો અર્થ ગ્રહણ કરે છે. અરે જગતમાં પક્ષપાતી લોકો છે ને, એ પણ સામાન્ય દેખત વાતને તરત માનતા નથી, દેખત દેખાય એવી વાતને તરત માનતા નથી. જેમ કે બે છોકરા પાડોશ પાડોશમાં ઝઘડો કર્યો, એક છોકરા એ બીજા છોકરાને માર્યું દેખાય એવી છે. એટલે એના મા બાપ સહેજે કહેવા આવે કે જો આ તમારા છોકરાએ આવી રીતે માર્યું, કેવું માર્યું જો દેખાય છે કે નહીં તમને. ત્યારે પક્ષપાત કરનાર શું કે એના મા બાપ, તમારા છોકરાએ કઈક કર્યું હશે, નહીતર મારો છોકરો એવું મારે નહીં. બોલ બેટા, તે શું કર્યું? તો શું કરશે? તને માર્યું એમ ન કે, તે કઈ કર્યું તું એને? એ વાત કરતા હશે પેલા. જો પક્ષપાત છે ને તો એને પોતાના છોકરામાં શંકા નથી પડતી. એ તો ખબર છે કે આ તોફાની છે, મારે એવો છે, માર્યું છે, એ વાત નક્કી છે. તો પેલા તો એને ઠપકો દેવો જોઈએ નિષ્પક્ષ થઈને કે કેમ થયું માર્યું. તો તરત કહેશે કે મને એને આમ કર્યું, માટે મેં એને આમ કર્યું, અથવા મારી ભૂલ થઈ, બે માંથી એક વાત. હા, બે માંથી એક તો વાત કહેશે ને. પક્ષપાત હોય ને તો આમ કરે છે. એટલો સંસારીઓ જેટલો પક્ષપાત પણ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને ન હોય ત્યારે શંકા. જેસે કોઈ દો લડકા ઝઘડા કરતા હતા, એને માર દિયા કે છે, દેખને માં એક દેખો ઉસકો દો ખૂન નીકળા હૈ, પથ્થર પથ્થર માર દિયા ખૂન નીકળા. પેરેન્ટ્સ આયેંગે, બોલે કે દેખો આપણે લડકા ને કિતના માર દિયા, હમારે લડકે કો ઠીક બાત હુઈ ક્યા? ઓ ક્યા બોલેગા? આપકા લડકા ને કુછ કિયા હોગા, કુછ મારા હોગા, કુછ બોલા હોગા, કુછ ગાલી દી હોગી, યા કુછ ને કુછ એસા કિયા હોગા, ઇસલિયે ઉસકો ઇતના ગુસ્સા આયા હોગા, વરના વો એસે નહીં મારતા. વો ક્યા કરતા હૈ કે અપને લડકે કો થપકા નહીં દેતા, ક્યો મારા તુમને, અગલે કા ક્યા બાત હૈ વો પહેલા શંકા ક્યા કરતા હૈ અગલે કી બાત મેં. અપના લડકા પર શંકા નહીં કરતા હૈ, સામને વાળા પર શંકા કરતા હૈ, તબ કે ઉસકો લગા હૈ. ઇતના પક્ષ નાની કે પ્રતિ ભી નહીં હોતા હૈ, તબ ઉસકી બાત મેં શંકા જાતિ કે કઈક ગીત છે એવો અર્થ ગ્રહણ કરે છે, એવો ભાવ ગ્રહણ કરે છે, એવો અર્થ ગ્રહણ કરે છે, એટલે એવો એવો ભાવ ગ્રહણ કરે છે. એ નાની કઈ ગીતથી કહેતા હશે. આશય એટલે ઈરાદો, આશય નો સાદો અર્થ શું થાય છે? ઈરાદો. એમાં કોઈક હિત હિત નો ઈરાદો હશે, એવો ભાવ ગ્રહણ કરે છે. આમ હોવા છતાં તેઓ આમ કેમ કહે છે? એમ નહી, દેખીતી વાત આમ છે છતાં આમ કેમ કહે છે? એમ એમ ન આવે, આવે જ નહી. પણ તેમાં કઈ હિત છે કે આશય છે એમ પોતે ગ્રહણ કરે છે. ત્યારે બીજો પ્રશ્ન વચ્ચે ઉઠાવ્યો છે, આશંકા વો તત્વ કે વિષય મેં હોતી હૈ? તત્વ કે વિષય મેં આશંકા હોતી હૈ તો ઉસમે જિજ્ઞાસા વૃત્તિ હૈ. આપ કહેતે હો બાત તો સત્ય હૈ, આશંકા મેં ક્યા હૈ કે આપકી બાત તો સત્ય હૈ, મેરી સમજ મેં બાત નહીં આઈ, ઇસલી મુજે લગતા હૈ, મુજે મેરા પ્રશ્ન હૈ કે યે કૈસા, યે બાત કૈસે, ઉસકો આશંકા કહેતે હૈ. શંકા મેં તો આપકી આપ આપકે પર ડાઉટ હો ગયા, ઇન્ટીગ્રિટી ડાઉટફુલ હો ગઈ, યે બાત હો ગઈ.
મેરી
સમજ કુછ કમ હૈ, આપકી સમજ જ્યાદા હૈ, મેરી સમજ કમ હૈ, તો આપ મુજે સમજાઈએ, ઓર સમજાઈએ. આશંકા મેં વો ઈરાદા હૈ કે મુજે ઓર સમજાઈએ, તો ઉસમે આપ સચ્ચે હૈ વો બાત રખ કર કે હૈ, પર શંકા આપ જૂઠે હૈ વો બાત હૈ, પહેલે આપ જૂઠે હૈ, ઇસકો શંકા કહેતે હૈ. શંકા આશંકા મેં વો ફર્ક. આત્માની રુચિ લાગે તેને જ્ઞાની પ્રતિ બહુમાન હોય જ, એમ રુચિ અને બહુમાન માં અવિનાભાવીપણું છે, એમ એક હોય ત્યાં બીજો હોય જ, એને અવિના ભાવી કહે છે. અવિના ભાવી શાસ્ત્રીય શબ્દ છે, એનો સાદો અર્થ છે કે આમ હોય ત્યાં આમ હોય, અગ્નિ હોય ત્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય જ, ધુમાડો હોય અને અગ્નિ નો હોય એવું ન બને, વગર અગ્નિ એટલો ધુમાડો ન હોય એમ કેવું છે. ઉત્તર આપે છે, અંતર ની રુચિ હોય તેને જ્ઞાની પ્રત્યે બહુમાન હોય જ એવો સંબંધ છે. આત્માની રુચિ હોય, આત્મકલ્યાણની આત્માની રુચિ હોય એટલે આત્મકલ્યાણની રુચિ હોય, અને આત્મકલ્યાણમાં પરમ નિમિત્ત હોય, એને પોતાના સ્વકાર્યમાં ઉપકારી દેખાય છે, એટલે એના પ્રત્યે એને બહુમાન આવ્યા વિના રહેતું નથી. કે મારે જે કામ કરવું છે, જે કામ કરવાની મને તાતી જરૂરિયાત લાગી છે, કેવી તાતી જરૂરિયાત લાગી છે કે આ કર્યા વિના આ ભાવમાં મારે ચાલે જ નહીં, આ ભાવમાં આ કામ મારે કરવું કરવું ને કરવું, કોઈ પણ ભોગે કરવું જ છે, એમાં જે સહાયક થાય છે એના પ્રત્યે એને ઉપકાર બુદ્ધિ ને બહુમાન આવ્યા વિના બીજે તો શું છે, ચાલો બેંક ની લોન લેવી છે, એક બેંક નો આપે તો બીજી બેંક માં ટ્રાય કરો. અહીંયા એવું થતું નથી, તો કરોડોમાં નહીં, અબજોમાં એકાદ જ્ઞાની હોય છે. અહીંયા એવું નથી કે ઘરે ઘરે માલ મળે છે, એવું પણ નથી. અંતર ની રુચિ હોય, કારણ કે રુચિ જરૂરિયાત માંથી જાગી છે. રુચિ ક્યાંથી ઉત્પન્ન થઈ છે? જરૂરિયાત માંથી. તેને જ્ઞાની પ્રત્યે બહુમાન હોય એવો સંબંધ છે, એવો રુચિ અને બહુમાન સાથે નો અવિનાભાવી સંબંધ છે. અંતર ની રુચિ હોય અને ગુરુ પ્રત્યે બહુમાન ન હોય તેમ ન બને. એને તો ગુરુ પ્રત્યે બહુમાન ઘણું હોય છે, બહુમાન હોય છે, એમની બહુમાન અનંત ઉપકાર માને છે. કેટલો? જેની હદ નથી એટલો ઉપકાર. કેટલો? જેની કોઈ હદ નથી, આટલેથી હદ આવી ગઈ એમ નથી. ત્યાં કોઈ એક વાત થી હદ આવી ગઈ એ વાત ત્યાં નથી. એવી અંતર ની રુચિ હોય અને ગુરુ પ્રત્યે બહુમાન ન હોય એમ બને નહીં, કેમ કે બેહદ બહુમાન હોય છે. જો ગુરુ પ્રત્યે બહુમાન ન આવે તો તેની રુચિમાં કચાશ છે. સિદ્ધાંત કાયદો, એક સિદ્ધાંત કાયદો, કે જો ગુરુ પ્રત્યે બહુમાન ન હોય તો એની રુચિમાં ગડબડ છે અને આત્મકલ્યાણ ની એટલી રુચિ નથી. બહુ સ્પષ્ટ થઈ ગયું એ. ખરેખર એને આત્મકલ્યાણ કરવું છે કે કેમ, એ જ શંકાસ્પદ વાત છે. એને પોતાની બુદ્ધિ અને કલ્પના થી બધું નક્કી કર્યું છે. શું કર્યું છે? પોતાની બુદ્ધિ લગાવી છે. એ વાત ભૂલાઈ ગઈ કે હું પાછળ છું કે હું આગળ છું, એ વાત ભૂલાઈ ગઈ. અને પોતાની બુદ્ધિ અને પોતે કલ્પે છે પછી, કેમ કે પોતાને ખબર તો નથી માર્ગ કેવો છે, એ પછી કલ્પના કરે છે. અને કલ્પનાથી બુદ્ધિ નક્કી કર્યું છે. જેની રુચિ આત્માને પામવાની છે તેને ગુરુ પ્રત્યે અર્પણતા સાથે હોય જ છે કે હું કઈ જાતો નથી. રુચિ, બહુમાન, ઉપકાર અને અર્પણતા, પછી એક નવો ફેક્ટર દીધો. જયારે અનંત ઉપકાર એમનો ભાસે ત્યારે એને સર્વાર્પણ બુદ્ધિ પણ હોય છે. એટલે એની અર્પણતા પણ સાથે હોય જ છે અને એવી નમ્રતા પણ સાથે હોય છે કે હું કઈ જાણતો નથી, મને કઈ ખબર પડતી નથી એમ કે. શું થોડુંક જાણું છું? ખલાસ. હું પણ કઈક થોડું જાણું છું, ભલે તમારા જેટલું નથી જાણતો, પણ કઈક તો જાણું છું ને. હું કઈ જાણતો નથી. કેટલા નમ્ર થઈ વાત કરે. આત્મા બોલતા શીખ્યા હોય તો ગુરુદેવ નો ઉપકાર છે. આત્મા શબ્દ બોલવામાં પણ એમનો ઉપકાર છે. સંપ્રદાયમાં આત્માની વાત હતી ક્યાં? હિંસા પાડો, શું કરો, બીજા જીવોની રક્ષા કરો, આ સિવાય બીજું કઈ હતું? કેમ બીજા જીવોની રક્ષા કરવી? ભલે તારા જીવનું તું કઈ ન કરી શકે, બીજા જીવની કેમ રક્ષા કરવી? બીજાની દયા કેમ પાડવી? પોતાની દયા પાડે નહી, પોતે પરિભ્રમણ માં રખડે તો પોતાની દયા આવે નહીં, બીજાની દયા આવે. ઓગ સંજ્ઞા એ પ્રવૃત્તિ, રૂઢિગત પ્રવૃત્તિ છે. ઓગ સંજ્ઞા એ રૂઢિગત પ્રવૃત્તિ છે. ભીખ માંગતો હોય, એક લાખો ના દાન દઈ દો, હાસ્યાસ્પદ છે કે નહીં? નિરાધાર હોય, ચાલો હું બધાને આશ્રય આપી દઉં, એના જેવી વાત છે. જે પોતાની દયા પાડતો નથી, બીજાની દયા પાડે છે, એના જેવી હાસ્યાસ્પદ વાત છે. ક્રિયાકાંડ માં કોઈ વ્રત ઉપવાસ માં તો કોઈ પૂજા પૂજા ભક્તિ માં, ગૃહસ્થીઓ પૂજા ભક્તિ વિધિ વિધાન માં લઈ, કોઈ ત્યાગી થયા એ ક્રિયાકાંડ માં લઈ ગયા. બસ પૂજા કરવી હોય તો હાથ ત્રણ વાર ધોવા, ત્યારે પછી છાપુ પાણી હોય હાથ પલળે એટલે માટે. ક્રિયાની ચિકાસ થઈ જાય છે. છાપુ પાણી એટલે થોડું જરાક એટલું પાણી દે. ક્રિયાકાંડ બધી એવી રીતે ચિકાસ, ક્રિયા ને ચિકાસ થઈ જાય. બરાબર. થાનક વાસી કે નહીં, પાણી નહીં વાપરો, પાણી બિલકુલ પાણીનો બિંદુ નહીં વાપરો. જીવ ઈચ્છા થઈ જાય. આ વાતે વાતે પાણી વાપરે. તેને ગુરુ પ્રત્યે અર્પણતા સાથે હોય છે કે હું કઈ જાણતો નથી, કઈ જાણતો નથી. આટલા જ્ઞાની થયા પછી, જ્ઞાની થયા એને કેવળ જ્ઞાન ની લબ્ધિ છે? જાતિ સ્મરણ જ્ઞાન પ્રગટ થયું. સાધના નિમિત્તે લોકો થાય એવી રીતે નહીં, સાધના માત્ર છે. નિર્વિકલ્પ દશામાંથી બહાર આવતા થયું છે, એટલે બેકગ્રાઉન્ડ સાધનાનું છે. એમના જાતિ સ્મરણ બીજી પણ લબ્ધિ છે. આત્મા બોલતા શીખ્યા છે, ગુરુદેવ નો ઉપકાર છે, આમ છે. એમાં શું છે? અત્યારે ભલે ગમે એટલી પ્રગતિ થઈ હોય એમ કે છે, એવું શું છે? અત્યારે ગમે એટલી જ્ઞાન માં પ્રગતિ થઈ હોય, નહીં નહીં, હું ક્યાં હતો એ મને ખબર છે. પહેલો રૂપિયો કોને આપ્યો? પછી એમાંથી વેપાર શરૂ થયો ને? ક્યાં ગુરુદેવ ની ભૂલ ને ક્યાં ગુરુદેવ ઉપકાર, એવી વાત છે. હું કઈ જાણતો નથી, પોતે જે માર્ગે જાય છે તે માર્ગ જેને પ્રગટ કર્યો તેનો વિનય શબ્દ લીધો, વિનય ભક્તિ તથા અર્પણતા તેના હૃદયમાં હોય, તેના રાગમાં હોય એમ ન કીધું, આત્મામાં હોય, હૃદયમાં હોય. એટલે શ્રદ્ધા જ્ઞાન માંથી ઉગેલી વાત છે. કેટલી વાત લીધી? ભક્તિ, અર્પણતા, વિનય, આ બધું કોઓર્ડિનેશન છે. યોગ્યતામાં આ બધા ભાવોનું કોઓર્ડિનેશન છે. એ બધાનું જે કોઓર્ડિનેટેડ પોઝિશન છે એને અહીંયા પાત્રતાને આત્માર્થતા અને એને યોગ્યતા કહેવામાં આવે છે. એનું નામ યોગ્યતા છે. યોગ્યતામાં આટલું બધું સમાય છે, ઘણું સમાય છે. અમારું હૃદય છે. બીજી જગ્યાએ તો એવું લખ્યું છે કે સત્પુરુષની આજ્ઞા વગર, માર્ગદર્શન વગર જે કોઈ આત્મકલ્યાણ કરવા ચાહે છે એ ઝેર પીને અમર થવા માંગે છે. આપણામાં તત્વનું સિદ્ધમાં પાછળ પહેલા ભાગમાં પાછળ લીધેલું એ કોઈ જીવવાની રીત. એટલે એમ કે તું ઝેર પીને મરી જઈશ, જીવી નહીં હોય, ભલે તારી ઈચ્છા અમર થવાની હશે પણ તું પ્રિય જીવવા માટે તું ઝેર પીશ. એટલું મહત્વ સ્થાપ્યું છે, બહુ સ્થાપ્યું છે.
નાની ધર્માત્મા ની ભૂલ બતાવવામાં બહુ પાપ લાગે, તે છતાં ભૂલ બતાવે એવું પણ બને
તો એને પાપ થી બીતો નથી. તો કેવડું પાપ છે એની એને ખબર નથી. એ એવો સંજ્ઞા છે, કેવડું પાપ છે એને ખબર નથી. એટલે એમને મોક્ષ નિર્ગોધમાં ચાલ્યા જેવા એવડું મોટું પાપ છે. કેમ કે એમાં અનંત જ્ઞાનીઓની અવમાનના છે, અનંત સર્વજ્ઞોની, અનંત પંચપરમેષ્ઠિઓની એની અંદર અવમાનના છે, અનંત શાસ્ત્રોની અવમાનના છે. એવું બધું છે, બહુ મોટું છે, ઘણું મોટું છે. દેવ ગુરુ શાસ્ત્ર ત્રણે કાળ ના આવી ગયા, એમાં પંચપરમેષ્ઠિ બાકી ન રહ્યા. એવું છે, ત્રણે કાળ ના પેલો જવાબ કેવો હતો, ફિલિંગ થી જવાબ, વિચાર થી તૈયારી કરે છે એની વાત નથી લીધી. સમજો છે વાત બરાબર, માટે આ પાડે છે. સમજણ નો પાયો શું તારો એમ કે છે, તારા વિચાર નો પાયો શું? આધાર તો છે નહી, રાગ સિવાય કોઈ આધાર એની પાસે છે. ઉપકાર થયો છે તો આત્મા ઉપર થયો છે, એટલે એનો એનો આધાર આત્મા છે, એનો આધાર આત્મા છે. માત્ર એક સત્પુરુષ ને શોધી કાઢે, તેના ચરણ કમળ માં સર્વ ભાવ અર્પણ કરી દે. તો સર્વ ભાવ એટલે સર્વ અર્પણતા, પ્રશ્ન તો એટલો છે, સર્વભાવ અર્પણ કરી દે તો એ વચનામૃત માં સર્વભાવ નો અર્થ અર્પણતા થાય છે. કન્ફર્મેટિવ પ્રશ્ન છે. સર્વભાવ એટલે શું એમ નથી પૂછ્યું, સર્વભાવ એટલે અર્પણતા એમ પૂછ્યું છે. સમાધાન, આ બધી જાતની અર્પણતા, ગુરુ જે કહે છે તે બધી અર્પણતા, તમે પોતાની કલ્પના ને પોતાનું દાપણ કાંઈ જે કહે છે તે બધી અર્પણતા, તમે પોતાની કલ્પના ને પોતાનું દાપણ કાંઈ નહીં, સર્વ ભાવ અર્પણ કરી દીધું. મારો અભિપ્રાય આમ છે એમની, સર્વભાવમાં બધો અભિપ્રાય પણ બધા આવી ગયા, કેમ કે જે અત્યારે મોટી તકલીફ છે એ તો અભિપ્રાયના વિપર્યાસની છે. વિપરીત અભિપ્રાય મૂકવો ન હોય તો એને સ્વચ્છંદ કરવો છે, નાનીની આજ્ઞાને અનુસરવું નથી, સ્વચ્છંદ કરવો છે. પહેલા વહેલા પોતાના બધા અભિપ્રાય મૂકી દીધા, તેના ચરણ કમળમાં સર્વ ભાવ અર્પણ કરી દે. આ પેલા લડાઈ લડતા ને તો જેને જે શરણાગતિ સ્વીકારે એ હથિયાર લઈ અને હથિયારને એના પગમાં મૂકી દે, અમારા સામે જે રાજા હોય એના પગમાં, અમારા મારું ડાપણ કાંઈ નહીં, મારું ડાપણ એ કાંઈ નહીં ને મારે કોઈ કલ્પના પણ કરવી નથી. સીધી સીધી વાત. ગુરુ જે કહે તે બધું માન્ય છે, પણ તે મને સમજાતું નથી એમ પોતે સમજવા પ્રયત્ન કરે. બાકી ગુરુ કહે તે બરાબર જ છે, મારી પોતાની કચાશ છે આમ જોવે, અહીંથી જોવે. ગણું કહે તો તારા છોકરાએ કાંઈ કીધું હશે અહીંથી જોવે છે ને, બોલો તમે અહીંથી જોવે છે. મારી કાંઈક ભૂલ હશે, મને સમજાતું નથી ને, મારી બુદ્ધિ હજી સ્વીકારતી નથી ને, મારી બુદ્ધિમાં કાંઈક ગડબડ છે એમ જોવે. મારી બુદ્ધિ બરાબર છે ને ગુરુ પર શંકા કરે એમ નહીં, ગુરુ બરાબર છે મારી બુદ્ધિ ઉપર હું શંકા કરું છું એમ છે. શેમાં શંકા કરે છે? પોતાની બુદ્ધિ ઉપર શંકા કરે છે. કેમ કે એ બુદ્ધિ જ અનંતકાળથી એને રખડાયો. ખરેખર તો આજ્ઞાધીનપણે રહેવું તે સુબુદ્ધિ છે, અને બુદ્ધિ બુદ્ધિની મુખ્યતા કરવી તે કુબુદ્ધિ છે. સ્વચ્છંદ છે એટલે કુબુદ્ધિ છે, સ્વચ્છંદ થયો ને એટલે કુબુદ્ધિ છે. શું લીધું? મને સમજાતું નથી, પોતાની ભૂલ લીધી. ગુરુની ભૂલ છે એમ ન લીધું. મને સમજાતું નથી મારી ભૂલ છે, એ ભૂલ મારે શોધવી રહી અને એ ભૂલ મારે મટાડવી રહી એમ છે. પણ થોડે દિવસે અંધારી રાત કે તો હે તો કે એમાં કઈક આશય હશે. આવું ચોખ્ખું કે થોડા દિવસે અંધારી કઈક આશય હશે એમાં. દિવસ ને દિવસ તો બધાય ગયા છે, એમાં કઈ વધારે બુદ્ધિ ની જરૂર નથી. જયારે દિવસ ને રાત કે છે તો કઈક કહેવા માંગે છે એમ કે નહીં. જાગતો હોય તું ઊંઘે છો એમનો કે, જાગતો હોય એમનો એમ કે તું ઊંઘે છો ઊંઘે આવે એનો અર્થ શું? જેમ ઊંઘમાં કઈ ખબર પડતી નથી એમ તું જાગતો હોય તો તને કઈ ખબર પડતી નથી. ધર્મદાસ શુલક ને એવું થયું, હું તો પોતે બે આંખ વાળા દેખતા માણસ હતા. અંધા હે શું કીધું? સિદ્ધ પરમાત્મા કો નહીં દેખતા, देखने वाले को नहीं देखता, प्रकट सिद्ध परमात्मा है उसको तुम नहीं देखता, अंधा है तुम। खोटू न लगाई मैंने, પોતાને બે આંખે દેખાય છે છતાં શ્રી ગુરુ એને આંધળો કહે છે, એને ગુરુનો ઉપકાર દીધો, મને કઈ કહેવા માંગે છે મને સમજાતું નથી, મને કઈ કહેવા માંગે છે મને સમજાતું નથી, ત્યારે એને આત્મા દેખાણો અંધા પગ્યો, નિજ પરમાત્માના દર્શન થયા। કઠોર શબ્દ કેવો કે કરુણા કેવી, પરમ કારુણ્ય કેવું એને, પરમ કરુણા હતી। ત્યારે તો ખોટું લાગી જાય કોઈ, મને આવું કીધું આવવાનું બંધ કરી દે, નહી વિરોધ ચાલુ કરી દે, અંધા હે બે વખત કીધું, પહેલી વખત તો બાહ્ય દ્રષ્ટિ હતી તો પાછા ઉગડ્યા સમ્યક શિખર, સમ્યક શિખર માં જો અહીંથી અનંત તીર્થંકરો સિદ્ધાલય માં ગયા છે, અનંત ચોવીસ ગઈ છે એટલા બધા સિદ્ધો ત્યાં બિરાજે છે, તને સિદ્ધ માના દર્શન ન થયા તો તું આંધળો નહી, એકાદો જ તને ન જ રહે, અનંત સિદ્ધો ત્યાં છે, ત્યાં સિદ્ધ ભક્તિ કરે છે, ત્યાં માથે સિદ્ધાલયમાં અનંત તીર્થંકરો બિરાજે છે એટલે સિદ્ધ ભક્તિ કરે છે, હૃદયથી સિદ્ધ ભક્તિ કરે છે, હૃદય કેવડું છે આવડું, અનંત સિદ્ધો ને એમાં હમાવી દે, જૈન દર્શન નું ગણિત બીજી જાતનો છે, એક ચોખા ના દાણા થી અર્ઘ ચડાવે એમાં ત્રણેય કાળ ના પંચપરમિષ્ટિઓ ને હમાવી દે અનંતા ને, ત્રણેય કાળ ના પંચ પરમેશ્વર ને અર્ઘમ સમર્પવા માટે એક ચોખા ના દાણા, ઠીક બધા સમજી જાય એમાં, ઠીક એક ચોખા ના દાણા માં બધા સમજી જાય, હે ચડાવે છે કે ન ચડાવે, મને આત્મા એક જ ચોખા નો દાણો હોય તો ચડક ન ચડે કેવો જ, હે એ બધા ભગવંતો ની ઉદારતા કેટલી, એટલા બધા અનંતા છીએ કે એક એક રજકણે અમને તો નહીં ચડે, તારા હૃદય ની ભાવના છે, ભાવના આગળ અમે સરેન્ડર છીએ, અમને કઈ વાંધો નથી, અનિમતમાં એટલું કહેવાય છે કે ભગવાન તો ભાવના ના પૂછા હોય, થાળી ભરીને આરોગવાની જરૂર નથી, ભગવાન પાસે ભક્ત પાસે તો ભગવાન નાના, અને ભગવાન પાસે ભક્ત ના, એવું છે, રામચંદ્રજી યુગ પુરુષ હતા, એવા સમર્થ પુરુષ હતા, એ ભગવાન મોક્ષ જવા વાળા મહાત્મા હતા, સબરી ના હેઠા બોરખાતા ભીલડી ના. એમનું કીધું કે ભાઈ તું આદિવાસી છો, તારું હેઠું અમારે ન ખવાય. શિડ્યુઅલ કાસ્ટ માં છું તું. લક્ષ્મણજી જોતા રહી ગયા. હા, લક્ષ્મણજી જોતા રહી ગયા. કરે છે મોટા ભાઈ, વિચિક્ષણતા ઓછી હતી. કઈ વિચિક્ષણ પુરુષ હતા. ભાવના કરી એવી વાત છે. રામને દ્વારકા જાઓ, જૂનો મિત્ર છે મારો, સાંભળ્યો. રામને જાઓ કે એને ખબર નઈ કે એનો વૈભવ કેટલો છે. ત્રણ ખૂણ નો ધણી થઈને બેઠો છે એ કઈ એને ખબર નઈ. હારે રમતો ને એ બધું યાદ એને. ના ના હતા ત્યારે ગામડામાં રહેતા છે. શું થાય, થોડા ચોખા હતા છોકરાને. આપણે કેમ કે મીઠાઈ લઈને જાય કે ભાઈ છોકરો મીઠાઈ ખાશે, મહેમાનો મીઠાઈ આપે ને. મીઠાઈ તો એને કઈ કઈ હતી, ગરીબ દરિદ્ર હતા. મીઠાઈ બીઠા હતી ને એટલે ઘરમાં થોડા ચોખા હતા. એની પોટકી વાળી, પેકેટ બેકેટ વાળી, એની ઉપર દોરી બાંધી ઉઠાય ને એની પોટકી વાળી મેલા કર્યા કપડામાં. યાદ રહ્યું તો ઓહો, આને તો બધા સોનાના મહેલ છે. સોનાની દ્વારકા હતી, સોનાના મહેલ છે. જોયા કરે મારે ચોખા આપવા કેવી રીતે. શ્રી કૃષ્ણ સમજી ગયા કે આ શરમાય છે બિચારા. લાલ લાલ કે હું ડ્રાઈવર છું. શું કે પ્રેમથી ખાધા. ભાવના વસ્તુ એક ચોખાના દાણામાં અનંત પંચ પરમેશ્વરીઓને અર્ધ ચડી જાય. અનુભવ કર્યો છે તે મહાત્માઓની ગુપ્ત શિક્ષા છે એમ કરીને ભાવનામાં લઈ આવ્યા છે. ભાવના આવી ચીજ છે. એની તાકાત કેટલી છે એની ખબર. શ્રીમદ તો ત્યાં સુધી કે છે કે ગુરુ ને બધા ભાવ અર્પણ કરી દે પછી ભક્તિ ન મળે તો મારી પાસેથી લેજે. એ વાક્યમાં છે ને પાછળ, સર્વભાવ અર્પણ કરી દઈને વર્ત્યો જા પછી મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. એનો અર્થ કે તને મુક્તિ મળશે પછી મુક્તિ નહીં મળે ને તારે મારી પાસે આવવું પડશે એ વાત પણ રહેવાની નથી. એનો અર્થ શું થયો કે એટલી ભક્તિ જેને આવી એને મુક્તિ સામેથી આવી. એને મુક્તિ લેવા જવું પડે એટલી ભક્તિમાં તાકાત છે એમ. ભક્તિ હા, ભક્તિમાં જ મુક્તિ છે. ભક્તિમાં મુક્તિ છે એના કરતા છે. મુક્તિ પાસે ભક્તિ મોટી છે. કેમ કે ભક્તિ વાળો પછી મુક્તિ ને માગતો નથી. ભક્તિ વાળો પછી મુક્તિ ને માગતો નથી કે તું મને આમ જ રહેવા દે. હવે મારે મુક્તિ જોતી નથી. મુક્તિ મોટી હોત તો મુક્તિ માગે જ ને.
મુક્તિ પછી સામેની ચાલીને આવે છે.
હા,
ત્યારે જ દરકાર છૂટી જ જાય છે, ત્યારે તો માગતો નથી. દરકાર હોય તો માગ્યા વગર બહુ છૂટતી છે. હા, તને ખબર છે. મોક્ષ કરતા પણ અમને સંત ચરણ ની સમીપતા બહુ વાલી છે, એ વાત લીધી છે. એટલું વાક્ય લીધું છે, પોતાના માટે લીધું છે. સંત મોક્ષ કરતા પણ અમને સંત ચરણ ની સમીપતા, મહાજ્ઞાની નું શરણ મળી જાય, ભક્તિ માં રહી જઈએ, અમારે કઈ મોક્ષ ની જરૂર નથી. જે જીવને પોતાના આત્મા ઉપર શ્રી ગુરુના ઉપકારનો અનુભવ થયો છે, તેવા જીવને, તેવા જીવની સહજ યોગ્યતા એવી હોય છે કે ગુરુ જે કાંઈ કહે તેમાં તેને શંકા પડતી નથી. તે યોગ્યતામાં ભક્તિ ઉપરાંત આત્મરુચિ, બહુમાન, વિનય અને અર્પણતા વગેરે આનુષંગિક પરિણામો સહજપણે ઉત્પન્ન થઈ આવે છે. સત્પુરુષને ઓળખી જે ઓળખે છે તેને સર્વાર્પણ બુદ્ધિએ બધી જાતની અર્પણતા વર્તે છે. કોઈ વાતમાં ન સમજાય તો તેને પોતાની અલ્પજ્ઞતા ઉપર શંકા પડે છે. પરંતુ ગુરુ ઉપરના વિશ્વાસમાં અચળ હોય છે. યથાર્થ ભક્તિ નું ફળ નિયમથી મોક્ષ છે. એવો પરમાર્થ અહીંયા સ્પષ્ટ છે.